સહજાનંદ સ્વામી મહારાજની જય.
તારીખ 23/11/2014. વચનામૃત ગઢડા પ્રથમ 63. નિશ્ચયનું તત્વે કરીને ભગવાન જાણ્યાનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના ફાગણવદી સપ્તમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ હાથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળું હીરકોરનું ધોતિયું માથે બાંધ્યું હતું ને કંઠને વિશે શ્વેત પુષ્પના હાર વિરાજમાન હતા અને પાગને વિશે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનના નિશ્ચયમાં કસર હોય તેને કેવા સંકલ્પ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે ભગવાનમાં કાંઈ સામર્થ્ય દેખાય ત્યારે અતિ આનંદ થાય અને જ્યારે સામર્થ્ય ન દેખાય ત્યારે અંતર ઝાંખું થઈ જાય અને પોતાના હૃદયમાં ભૂંડા સંકલ્પ થતા હોય ને તેને ટાળે તોય પણ ટળે નહીં ત્યારે ભગવાનમાં અવગુણ પરઠે છે. હું આટલા દાડાથી સત્સંગ કરીને મરી ગયો તોય પણ ભગવાન મારા ભૂંડા ઘાટ ટાળતા નથી, એવી રીતે ભગવાનમાં દોષ પરઠે. અને જે પદાર્થમાં પોતાને હેત હોય અને કોઈ પ્રકારે તે પદાર્થમાંથી મન પાછું ન વળતું હોય ત્યારે તેવો ને તેવો દોષ ભગવાનને વિશે પરઠે છે. જેમ મારે વિશે કામાદિક દોષ છે તેમ ભગવાનને વિશે પણ છે, પણ એ ભગવાન છે તે મોટા કહેવાય છે. એવી રીતના જેને અંતરમાં ઘાટ થતા હોય તેના નિશ્ચયમાં કસર જાણવી એનો પરિપક્વ નિશ્ચય ન કહેવાય. પછી પરમ ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય તેને કેવી જાતના ઘાટ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને પરિપક્વ નિશ્ચય હોય તેને તો મનમાં એમ રહે છે, મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમધામ છે અને આ સંત સર્વે તે નારદ સંકાદિક જેવા છે અને સત્સંગી સર્વે તે તો જેવા ઉદ્ધવ, અક્રૂર, વિદુર, સુદામા અને વૃંદાવનના ગોપ તેવા છે અને જે બાઈઓ હરિભક્ત છે તે તો જેવી ગોપીઓ તથા દ્રૌપદી, કુંતાજી, સીતા, રૂકમણી, લક્ષ્મી, પાર્વતી એવી છે. અને હવે મારે કાંઈ કરવું રહ્યું નથી અને ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર તેને હું પામી રહ્યો છું, એવી રીતના ઘાટ થાય અને પોતાના હૃદયમાં અતિ આનંદ વર્તે એવી રીતે જેના અંતરમાં વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો. એમ કહીને પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, તત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણ્યા પછી એને કાંઈ જાણવું રહેતું નથી. તે તત્વે કરીને જાણ્યાની રીત કહીએ તે સાંભળો. જે સાંભળીને પરમેશ્વરના સ્વરૂપનો અડગ નિશ્ચય થાય છે, જે પ્રથમ તો એને ભગવાનની મોટાઈ જાણી જોઈએ. જેમ કોઈક મોટો રાજા હોય તેના જે ગોલા અને ગોલીઓ હોય તેને પણ સાત ભૂમિની તો હવેલીઓ રહેવાની હોય અને બાગ બગીચા ને ઘોડા, વેલ્યો, ઘરેણા એ આદિ જે સામગ્રીઓ તેણે કરીને દેવલોક સરખા તેના ઘર જણાય ત્યારે તે રાજાનો જે દરબાર તથા તેમાં જે સામગ્રીઓ તે તો અતિશોભાયમાન હોય. તેમ શ્રી પુરુષોત્તમ ભગવાનની આજ્ઞામાં વર્તતા એવા જે બ્રહ્માંડના અધિપતિ, બ્રહ્માદિક તેના જે લોક અને તે લોકના વૈભવ તેનો પાર પમાતો નથી, તો જેના નાભિકમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા એવા જે વિરાટ પુરુષ તેના વૈભવનો પાર તો ક્યાંથી પમાય? અને એવા અનંત કોટી જે વિરાટ પુરુષ તેમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનું ધામ જે અક્ષર, જેને વિશે એવા અનંત કોટી બ્રહ્માંડ તે એક એક રોમ પ્રત્યે અણુની પેઠે ઉડતા ફરે છે એવું એ ભગવાનનું ધામ છે. અને તે ધામને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે દિવ્ય રૂપે કરીને સદા વિરાજમાન છે અને તે ધામમાં અપાર દિવ્ય સામગ્રી છે, તે ભગવાનની મોટપનો પાર તો આવે જ કેમ? એવી રીતે ભગવાનની મોટપ સમજે અને જે થકી જે મોટો હોય તે થકી તે સૂક્ષ્મ હોય અને તે તેનું કારણ પણ હોય, જેમ પૃથ્વી થકી જળ મોટું છે અને તે પૃથ્વીનું કારણ છે, અને તે થકી સૂક્ષ્મ પણ છે અને જળ થકી તેજ મોટું છે, અને તેજ થકી વાયુ મોટો છે અને વાયુ થકી આકાશ મોટો છે, એવી રીતે અહંકાર, મહતત્વ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ અને અક્ષર એ સર્વે એકબીજાથી મોટા છે અને એકબીજાથી સૂક્ષ્મ છે ને કારણ છે, અને એ સર્વે મૂર્તિમાન છે. પણ ભગવાનનું જે અક્ષરધામ છે તે તો અત્યંત મોટું છે, જેના એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે ઉડતા જ ફરે છે. જેમ કોઈ મોટો હસ્તી હોય તેના શરીર ઉપર કીડી ચાલી જતી હોય તે કશી ગણતીમાં આવે નહીં, તેમ એ અક્ષરની મોટાઈ આગળ બીજું કોઈ કાંઈ ગણતીમાં આવતું નથી. જેમ ઝીણા મચ્છર હોય તેને મધ્યે કીડી હોય તે મોટી દેખાય, અને કીડીને મધ્યે વીંછી હોય તે મોટો દેખાય, ને વીંછીને મધ્યે સાપ હોય તે મોટો દેખાય, અને સાપને મધ્યે સમળા હોય તે મોટી દેખાય, ને સમળાને મધ્યે પાડો હોય તે મોટો દેખાય, ને પાડાને મધ્યે હાથી હોય તે મોટો દેખાય, ને હાથીને મધ્યે ગિરનાર સરખો પર્વત હોય તે મોટો દેખાય, અને તે પર્વતને મધ્યે મેરુ પર્વત મોટો દેખાય, અને તે મેરુ જેવા પર્વતને મધ્યે લોકાલોક પર્વત તે અતિ મોટો જણાય, અને લોકાલોક પર્વત થકી પૃથ્વી અતિ મોટી જણાય, અને પૃથ્વીનું કારણ જે જળ તે થકી મોટું પણ છે અને સૂક્ષ્મ પણ છે. એવી રીતે જળનું કારણ તે તેજ છે, તેજનું કારણ વાયુ છે, વાયુનું કારણ આકાશ છે, આકાશનું કારણ અહંકાર છે, અને અહંકારનું કારણ મહત્તત્વ છે, અને મહત્તત્વનું કારણ પ્રધાન અને પુરુષ છે, અને પ્રધાન અને પુરુષનું કારણ મૂળ પ્રકૃતિ ને બ્રહ્મ છે, અને એ સર્વેનું કારણ અક્ષર બ્રહ્મ છે, અને તે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે, અને એ અક્ષરની સંકોચ અને વિકાસ અવસ્થા થતી નથી, સદાય એક રૂપે રહે છે, અને તે અક્ષર મૂર્તિમાન છે પણ અતિ મોટા છે, માટે કોઈની નજરે અક્ષરનું રૂપ આવતું નથી. જેમ 24 તત્વનું કાર્ય જે બ્રહ્માંડ તે પુરુષાવતાર કહેવાય છે, અને તે વિરાટ પુરુષ જે તે કરચરણાદિકે કરીને યુક્ત છે, પણ તેની મૂર્તિ અતિશય મોટી છે, માટે નજરે આવતી નથી, અને તેની નાભીમાંથી થયું જે કમળ તેના નાળમાં બ્રહ્મા 100 વર્ષ લગી ચાલ્યા પણ તેનો અંત ન આવ્યો, અને જો કમળનો જ અંત ન આવ્યો તો વિરાટ પુરુષનો પાર કેમ આવે? માટે તે વિરાટનું રૂપ નજરે આવતું નથી, તેમ અક્ષરધામ પણ મૂર્તિમાન છે પણ કોઈને નજરે આવે નહીં, તે શા માટે જે એવા એવા બ્રહ્માંડ એક એક રોમમાં અસંખ્યાત ઉડતા જ ફરે છે, એવડા મોટા છે તે અક્ષરધામને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે સદા વિરાજમાન છે, અને પોતાની અંતર્યામી શક્તિએ કરીને અક્ષરધામ અને અનંતકોટી બ્રહ્માંડ અને તે બ્રહ્માંડના જે ઈશ્વર તે સર્વેને વિશે અન્વયપણે રહ્યા છે, અને તે અક્ષરધામને વિશે પોતાના સાધર્મ્યપણાને પામ્યા એવા જે અનંતકોટી મુક્ત તે એ ભગવાનની સેવાને વિશે રહે છે, અને તે ભગવાનના સેવકના એક એક રોમને વિશે કોટી કોટી સૂર્યના જેવો પ્રકાશ છે. માટે જેના સેવક એવા છે તો એમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા તો કેમ કહેવાય? એવા અતિ સમર્થ જે ભગવાન તે પોતે અક્ષરમાં પ્રવેશ કરીને અક્ષર રૂપે થાય છે, અને પછી મૂળ પ્રકૃતિ પુરુષ રૂપે થાય છે, અને પછી પ્રધાન પુરુષ રૂપે થાય છે, અને પછી પ્રધાનમાંથી થયા જે 24 તત્વ તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે, અને પછી તે તત્વે કરીને સર્જાણા જે વિરાટ પુરુષ તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે, અને પછી બ્રહ્મા વિષ્ણુ શિવમાં પ્રવેશ કરીને તે રૂપે થાય છે. એવી રીતે અતિ સમર્થ અને અતિ પ્રકાશે યુક્ત અને અતિ મોટા જે એ ભગવાન તે પોતાનું જે આવું ઐશ્વર્ય અને તેજ તેને પોતામાં સમાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે, અને મનુષ્ય દર્શન કરી શકે તથા સેવા અર્ચનાદિક કરી શકે એવું રૂપ ધારણ કરે છે. જેમ કીડીના પગમાં ઝીણો કાંટો વાગ્યો હોય તેને બરછી તથા નરેણીએ કરીને કાઢે તો નિસરે નહીં, તે તો અતિશય ઝીણું લોઢું હોય તેણે કરીને નિસરે. તેમ ભગવાન પણ પોતાની મોટાઈને પોતામાં સમાવીને અતિશય અલ્પરૂપનું ધારણ કરે છે, જેમ અગ્નિ પોતાનો પ્રકાશ અને જ્વાળા તેને સમાવીને મનુષ્ય જેવો થાય, તેમ ભગવાન પણ પોતાની સામર્થિ છુપાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્યની પેઠે વર્તે છે. અને જે મૂર્ખ હોય તે તો એમ જાણે છે ભગવાન કાંઈ સામર્થિ કેમ પ્રગટ કરતા નથી, પણ ભગવાન તો મૂળગી જીવના કલ્યાણને અર્થે પોતાની સામર્થિ ઢાંકીને વર્તે છે. અને જો પોતાની મોટપ પ્રગટ કરે તો બ્રહ્માંડ પણ નજરમાં ના આવે તો જીવની શી ગણના. એવી રીતે મહિમાએ સહિત જે ભગવાનનો નિશ્ચય તે જેને હૃદયમાં દ્રઢપણે થયો હોય તેને કાળ, કર્મ, માયા કોઈ બંધન કરવા સમર્થ નથી. માટે એવી રીતે તત્વે કરીને જે ભગવાનને જાણે તેને કાંઈ કરવું રહ્યું નથી. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, એવી રીતે અનુક્રમે કરીને ભગવાન મનુષ્યાકૃતિ ધરે છે કે અનુક્રમ વિના પણ મનુષ્યાકૃતિ ધરે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અનુક્રમનો કાંઈ મેળ નથી. ત્યાં દ્રષ્ટાંત, જેમ કોઈ પુરુષ હોય તે તળાવને વિશે ડબકી ખાય, તે ડબકી ખાઈને ગમે તો ત્યાં ને ત્યાં નિસરે અથવા કાંઠે નિસરે અથવા આસપાસ નિસરે, તેમ પુરુષોત્તમ ભગવાન છે તે અક્ષરરૂપ ધામને વિશે ડબકી ખાઈને ગમે તો ત્યાંથી પાદરા જ મનુષ્યાકૃતિને ધરે છે અને ગમે તો એવી રીતે અનુક્રમે કરીને મનુષ્યાકૃતિને ધરે છે. એમ વાર્તા કરીને પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને અતિ દ્રઢ નિશ્ચય હોય તેનું થોડાકમાં લક્ષણ કહું તે સાંભળોજે. જેને પરિપક્વ નિશ્ચય હોય અને તે પોતે અત્યંત ત્યાગી હોય તોય પણ તે પાસે ગમે તેવી પ્રવૃત્તિ માર્ગની ક્રિયા કરાવીએ તો તે કરે, પણ તેમાંથી પાછો હટે નહીં અને કચવાઈને પણ કરે નહીં, રાજી થકો કરે. અને બીજું એ લક્ષણ છે, ગમે તેવો પોતામાં કોઈક સ્વભાવ હોય અને તે કોટી ઉપાય કરે તોય પણ ટળે એવો ન હોય, અને જો તે સ્વભાવને મુકાવ્યાનો પરમેશ્વરનો આગ્રહ દેખે તો તે સ્વભાવને તત્કાળ મૂકે. અને ત્રીજું એ લક્ષણ છે, પોતામાં કાંઈક અવગુણ હોય તો પણ પરમેશ્વરની કથા કીર્તન તથા ભગવાનના સંત તે વિના ઘડી માત્ર રહેવાય નહીં, અને પોતાનો અવગુણ લે ને સંતનો અતિ ગુણ ગ્રહણ કરે અને ભગવાનની કથા કીર્તન અને ભગવાનના સંતનો અતિ મહિમા સમજે. એવું જેને વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો, એવા નિશ્ચયવાળાને કોઈક દિવસ કોઈક પ્રારબ્ધ યોગે કરીને કાંઈક વર્તવામાં ફેર પડી જાય તોય પણ તેનું અકલ્યાણ ન થાય, અને એવો નિશ્ચય ન હોય ને તે તમે તેવો ત્યાગી હોય તોય પણ તેના કલ્યાણમાં ફેર છે. ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 63મું જે તે થયું.
સ્વામીની વાતું પ્રકરણ 3, સર્વોપરિ નિશ્ચય અને મહાત્મ્ય.
વાત 26મી. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી છે, જેવો સત્સંગ છે તેવો તો જણાય જ નહીં, ને કોઈક જાણે તો સત્સંગ કરે નહીં, ને કોઈક કરે તો જેવો સત્સંગ છે તેવો થાય નહીં, અને જો થાય તો જાળવવો બહુ કઠણ છે, તે કાં તો ભેકી જાય ને કાં તો ગાંડો થઈ જાય, પણ જળવાય નહીં. અને તે સત્સંગ કોણ જાળવે? તો જેને મહારાજને વિશે ને આ મોટા સંતને વિશે મહાત્મા જ્ઞાને સહિત પ્રીતિ હોય તે જાળવે, પણ બીજાથી તો જળવાય નહીં. એમ કહીને વળી બોલ્યા છે, આજ તો વર્તમાન કાળે જેણે દેહ ધર્યા છે તેને તો એક પગલું અક્ષરધામમાં છે, ને જેને આ સાધુની ઓળખાણ થઈ છે તેને તો બે પગલા અક્ષરધામમાં જ છે, પણ જેને એ વાતનું જ્ઞાન નહીં તેને એ વાત સમજાય નહીં, ને આ સત્સંગમાં તો અનંત પ્રહલાદ ને અનંત અમરીશ ને પર્વતભાઈ જેવા અનંત છે, પણ સાધુ સમાગમ વિના જ્ઞાન થાય નહીં, ને જ્ઞાન થયા વિના એવો મહિમા જણાય નહીં, ને મહિમા જાણ્યા વિના સુખ્યો થાય નહીં, એમાં કાંઈ સંશય નથી. વાત 27મી. સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી છે, ખરેખરું જ્ઞાન થાય તો તે માયાના પેચમાં આવે નહીં, જેમ જળ કુકડીને જળ લોપે નહીં તેમ એવા પુરુષ માયામાં આવે તોય માયા લોપી શકે નહીં, જેમ જળ કુકડીને જળ લોપે નહીં તેમ, તથા જેમ જળ કાતરણી માછલું તે ઝાડમાં આવે નહીં, તેમ જે બે કોરે અસ્ત્રા જેવી ધારું હોય તે ઝાડને કાપીને નિસરી જાય, તેમ એવા સમર્થ પુરુષ હોય તે અનંત જીવને માયા પર કરી મૂકે એવા છે. ને તમારે એ તો આ પૃથ્વીનું વેજું છે, તે શું તો પ્રત્યક્ષ મહારાજ ને પ્રત્યક્ષ સંત પ્રગટ બિરાજે છે, એવું તમારું મોટું ભાગ્ય છે. તે ઉપર શેરડીના ગાંદડાનું દ્રષ્ટાંત દીધું, જેમ શેરડીનો સાંઠો હોય તેનું થળિયું તે કઠણ હોય અને પીછું હોય તે મોળું હોય ને વચલી ગાંદડી હોય તે મીઠી હોય, તેમ તમારે પ્રભુ ભજવામાં આજ સાનુકૂળ છે. કેમ જે મોટા સંતનો જોગ છે ને મોરે તો મારતા ને ખાવા મળતું નહીં, ને આજ તો સર્વ અંગે સાનુકૂળ છે તે પ્રભુ ભજી લેવા, પણ આળસુ થાવું નહીં. વાત 28મી. સ્વામિનારાયણ રે સ્વામી એ વાત કરી, જે 100 કરોડ રાખના પડીકા વાળીને પટારામાં ભરી મૂકી ને તાળા દઈ રાખ્યું, ને જે દિવસે કંઈક કામ પડે ને કાઢીએ તો કંઈ સારું નિસરે, ત્યારે કહ્યું જે ના મહારાજ. ત્યારે સ્વામી બોલ્યા, જે મહારાજની મૂર્તિ વિના અને આ સાધુ વિના પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા જ છે, તે ગમે તો મૂર્તિને મૂકીને દેવતાના લોકમાં જાઓ, ને ગમે તો ઈશ્વર કોટીના લોકમાં જાઓ, ને ગમે તો પુરુષ કોટીના લોકમાં જાઓ, પણ મહારાજની મૂર્તિ વિના અને આ સાધુ વિના સુખ કે શાંતિ ક્યાંય નથી, એમ કહીને બોલ્યા.
સુરપુર નરપુર નાગપુર એ દિન મેં સુખ નાહી, કાં સુખ હરિ કે ચરણ મેં કાં સંતન કે માહી.
વાત 29મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી, જે ચંદ્રમાનું પ્રતિબિંબ જળમાં પડે છે ત્યારે તેને જોઈને માછલું રાજી થાય છે, ને એમ જાણે જે આ પણ આપણા જેવું માછલું છે, પણ જેવો ચંદ્રમા છે ને જેવું તેનું મંડળ છે ને જેવું તેમાં તેજ છે ને જેવું તેનું ઐશ્વર્ય અને સામર્થ્ય છે, તેને માછલું જાણી શકતું નથી. તથા જેમ સમુદ્રમાં વહાણ ચાલ્યું જતું હોય ને તેને મોટા મચ્છ હોય તે જોઈને મનમાં એમ જાણે જે આપણા જેવો મચ્છ છે તે ચાલ્યો જાય છે, પણ જેવું વહાણ છે ને સમુદ્ર તારે એવું છે ને લાખો કરોડો રૂપિયાનું માલ લઈ જાય છે અને લાવે છે તેને જાણી શકતો નથી. તે તો દ્રષ્ટાંત છે, ને એનું સિદ્ધાંત તો એ છે જે જેવા મહારાજ છે ને જેવા મહારાજના સંત છે અને જેવા તેમના સ્વરૂપ સ્વભાવ ગુણ ઐશ્વર્ય ને સામર્થ્ય છે તેને જાણતા નથી. જેમ માછલું ને મચ્છ પોતપોતા જેવા જાણે છે, તેમ જે મનુષ્ય છે તે પોતા જેવા જાણે છે, પણ જેવા છે તેવા જાણતા નથી, એમ કહીને શ્લોક બોલાવ્યો.
અવજાનંતિ માં મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ જાનંતો મમ ભૂત મહેશ્વરમ.
એવા જે મૂર્ખ છે ને મૂઢમતી જીવ છે તે મનુષ્ય જેવા જાણે છે, પણ અનંત કોટી જીવોને ભ્રમરૂપ કરીને અક્ષરધામમાં લઈ જાય એવા છે એમ તેને જાણતા નથી, એ અજ્ઞાન છે. વાત 30મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી, જે એક હરિજન સંસાર મૂકીને આવ્યા, તેને બોલાવીને વાત કરી, જે એક કઠિયારો હતો તે લાકડાના ભારા લાવીને વેચતો. પછી એક દિવસ હેમગોપાળની જાડીમાંથી બાવના ચંદનનું લાકડું આવી ગયું, તેને ખબર વિના ચૂલામાં સળગાવ્યું ને તેની સુગંધ કોઈક સાહુકારને આવી. પછી તે સાહુકારે પૂછ્યું, જે આ ગામમાં બાવના ચંદન બાળે એવો ધનાઢ્ય કોણ છે? પછી સર્વએ કહ્યું, જે આ ગામમાં તો કઠિયારા રહે છે. પછી તે સાહુકારે જઈને થોડુંક રહ્યું હતું તે લાવીને વિષ્ણુ ભગવાનને ચડાવ્યું. તે જ્યારે દેહ મૂક્યો ત્યારે વિષ્ણુના લોકમાં ગયો. એ તો દ્રષ્ટાંત છે, ને એનું સિદ્ધાંત તો એ છે જે હેમ ગોપાળને ઠેકાણે તો આ ભરતખંડ છે, ને બાવના ચંદનને ઠેકાણે તો મનુષ્ય દેહ છે, તે ખબર વિનાનું સ્ત્રી દ્રવ્ય દીકરા દીકરી લોક ભોગ ને દેહ તેને વિશે બાળી દે છે, તેમ આપણે બાળવું નહીં, આપણે તો અર્થ સાધ્યામી વા દેહમ પાત્યામી એમ કરી દે, એમ કહીને બોલ્યા, જે કોટી જન્મ લગી રગડ હમારી વરુ શંભુ કે રહુ કુમારી, એટલી વાત કરીને ઉઠ્યા. વાત 31મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી, જે એક હરિજને પ્રશ્ન પૂછ્યો, જે મચ્છરથી તે ગરુડ સુધી ભેદ કયા છે, તે મચ્છરિયું તે ગરુડની ગતિ કેમ કરે એમ અણવિશ્વાસ રહે છે, ત્યારે સ્વામી બોલ્યા, જે ગરુડ પૃથ્વી પર આવ્યો હોય ને તેની પાંખમાં મચ્છરિયું બેસી જાય તો કેટલો પ્રયાસ પડે, ત્યારે કહ્યું, જે કાંઈ પ્રયાસ પડે નહીં. ત્યારે સ્વામી બોલ્યા, જે ગોપાળાનંદ સ્વામી ને મુક્તાન સ્વામી તે તો ગરુડ જેવા છે, તેની પાંખમાં આપણે બેસી ગયા છીએ, માટે કાંઈ ચિંતા ન રાખો. ત્યારે વળી પૂછ્યું, જે પાંખ તે સી સમજવી? ત્યારે સ્વામી બોલ્યા, જે આજ્ઞા અને ઉપાસના એ બે પાંખો છે, તેને મૂકવી જ નહીં તો સહેજે જ અક્ષરધામમાં જવાશે, એમાં કાંઈ સંશય નથી. એમ કહીને વળી બોલ્યા, જે ત્રણ પ્રકારના પંખી છે તેમાં કેટલાક પંખી તો વૃત્તિ દ્વારે ઈંડા સેવે એવા છે, અને કેટલાક પંખી તો દ્રષ્ટિ દ્વારે સેવે એવા છે, ને કેટલાક પંખી તો પાંખમાં રાખીને સેવે એવા છે. તેમાં વૃત્તિ દ્વારા ઈંડું સેવાતું હોય તે ઈંડું દ્રષ્ટિમાં આવે તો ગંદુ રહે? ત્યારે કહ્યું, જે ન રહે. ત્યારે સ્વામી બોલ્યા, જે ઈંડું પાંખમાં આવીને પડે તો શું ગંદુ રહે? ન જ રહે, એ તો દ્રષ્ટાંત છે, ને એનું સિદ્ધાંત તો એ છે, જે વૃત્તિ દ્વારા સેવે એવા તો ગોપાળાનંદ સ્વામી અને કૃપાનંદ સ્વામી જેવા છે, તેની પાંખમાં પડ્યા છીએ, માટે કાંઈ કસર રહેશે નહીં એમ જાણું.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 6. ભક્તિ એકાંતિક ધર્મ. આખા ગામમાં શ્રીહરિ કહે, ભક્તોના ભાવ સમાન અમને બીજો કોઈ રસ સ્વાદ દેખાતો નથી. શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ પણ ભાવ પાસે લુખા છે. ભક્તોના ભાવ જોઈને અમે સત્સંગમાં ફરીએ છીએ. દુર્જન મન ફાવ્યું મર બોલે, અમે તેને ગણતા નથી. અમારી પ્રકૃતિ તો એવી છે કે ભાવ વિના લેશ પણ ક્યાંય ટકીને રહીએ નહીં. શ્રીહરિએ ઝીંઝાવદરમાં અલૈયા ખાચરના પિતા સામંત ખાચરને કહ્યું, જે ભગવાનને ભજે છે તેને જીવના જેવા અજર અમર અને અપ્રાકૃત દેહ મળે છે, જે તોપના ગોળાથી પણ નાશ પામે નહીં. વડતાલમાં શ્રીહરિનું પૂજન કરવા તત્પર થયેલા સંતોને શ્રીહરિએ ઉપદેશ આપતા કહ્યું, અમારી પૂજા કરવા માટે સંતોએ હરિભક્ત પાસે કેસર ચંદન કે હાર માગવા નહીં, અમારે માટે નિર્લોભી વર્તમાનનો ભંગ કરવો નહીં, અમારા માટે મીઠાઈ કે વસ્ત્ર આભૂષણ માગવા નહીં, અમારા વચન પાલનને અમારી પૂજાથી પણ અમે અધિક માનીએ છીએ. તમો સંતો વર્ણી ને પાર્ષદો, સત્સંગને અર્થે જે જે કરો છો તે અમે સેવા જ માની છે. શ્રીહરિએ ગઢપુરમાં સંતોને વાત કરતા કહ્યું, ભક્ત જ્યારે ભગવાનને વશ આધીન થઈને વર્તે છે ત્યારે ભગવાન પણ એ ભક્તને વશ થઈ જાય છે. ભગવાનની મર્યાદાને કોઈ સીમા નથી, એ સર્વોપરી છે. પાતાળથી અક્ષર સુધી સૌ એમને પૂજે છે. એ ભગવાને પોતાને વશ કરવાના સાધન રૂપે નિયમ આપ્યા છે. સૌ પોતપોતાના ધર્મમાં વર્તે તો કોઈને દુઃખ દૂષણ રહે નહીં. ગઢપુરમાં શ્રીહરિ કહે, કથામાં પ્રીતિ ન હોય તે અમને બહુ પ્રિય લાગતા નથી. કથા કીર્તનના અંગવાળાના અમે વખાણ કરીએ છીએ. ગઢપુરમાં શ્રીહરિ કહે, કથામાં જેને પ્રીતિ ન હોય તે અમને બહુ પ્રિય લાગતા નથી. ભગવાનની કથાવાર્તાને કીર્તનના અંગવાળા હોય તેના અમે વખાણ કરીએ છીએ. જીવને અનંત યુગથી સંસારમાં મન ચોંટેલું છે, તેને ઉખાડવાનો અભ્યાસ રાખે તેને દેખી અમને આનંદ થાય છે. કારણ કે અમે જાણીએ છીએ કે આ તો પ્રત્યેક જીવને કરવાનું કામ છે, તે તત્પર થઈને આ ભક્ત કરે છે. એમ જાણી એવા ભક્ત પર અમારી પ્રીત દિવસે દિવસે વધતી જાય છે, અને જેનું ચિત્ત સંસારમાં લોભાતું હોય તે દેખીને તેનાથી અમારું ચિત્ત તોડીએ છીએ, તેનો સંબંધ કાપી નાખીએ છીએ. એ ભક્ત થયો તો પણ સંસાર અને દેહમાં આસક્ત રહેતો હોય એ તેને મોટું વિઘ્ન છે. આ વાત જે બરાબર સમજે છે તેનો સત્સંગ ટકે છે. વળી સંતો ભક્તોને નિર્દોષ જોતો હોય અને બીજાને પણ એના નિર્દોષપણાની વાત કરતો હોય તેના પર અમને અત્યંત હેત રહે છે. પત્રમાં શ્રીહરિ હરિજનોને ફરી કહેવા લાગ્યા, કથા કીર્તન ને સેવામાં જેનું ચિત્ત પરોવાય નહીં તેને રોગી અને બાળક જાણવો, જેનો રોગ અને બાળબુદ્ધિ જાય તેને કથા કીર્તનમાં રૂચિ થાય છે, તે વિના સત્સંગમાં મૂળ જામતું નથી. શ્રીહરિએ સંતો હરિજનોને પત્રમાં એકાદશીના જાગરણની વાત કહીને કહ્યું, હરિજનોએ ભેગા મળીને કથા કીર્તન કરવા અને અમારા ચરિત્ર જે દેખ્યામાં આવ્યા હોય તે સંભાળવા, શ્વાસોચ્છ્વાસે ભગવાનનું નામ બોલવાનો અભ્યાસ રાખવો, એવી રીતે ભજન કરે તેને મનના સંકલ્પ બંધ થાય છે. શ્રીહરિએ પોતાના ભક્તોને પત્રમાં લખાવ્યું કે ભગવાન સંબંધી એકાદશી આદિ વ્રત કરવા, તેનું જાગરણ કથા વાર્તા કીર્તન કરીને આખી રાત કરવું, જેથી ભગવાન અતિ પ્રસન્ન થાય છે. ભગવાનના નામની ધૂન કરવી, વ્યર્થ કામ તજવા, રાત્રિ દિવસ વ્યર્થ સૂવું નહીં, વિવાહ ભાંડ ભવાઈ જોનારા આખી રાત જાગે છે, ચોર અને કામી લોકો પણ જાગે છે, તેમ ભગવાનને પ્રસન્ન કરવા શ્રદ્ધાએ યુક્ત જાગે તેને અક્ષરધામ રૂપી ફળ મળે છે. ચાર પહોર જાગી શકે નહીં તે ત્રણ, બે કે એક પહોર જાગે, એક પહોર ત્રણ કલાક પણ ન જાગે તેને ગુણ બુદ્ધિ છે એમ માનવું. શ્રીહરિએ પત્રમાં વાત લખાવતા કહ્યું, ભક્તિશાસ્ત્ર ધર્મશાસ્ત્ર ને યોગશાસ્ત્ર બધાનો એક જ સિદ્ધાંત શુકજી વગેરેએ આપ્યો છે, પોતાનું રૂપ બ્રહ્મરૂપ માનીને પરબ્રહ્મ પુરુષોત્તમની દાસભાવે સેવા કરવી, સંતો હરિજનોનો સંગ તજવો નહીં, દેહ ઇન્દ્રિયો અંતઃકરણનો સંગ હોય તેની મતિ વિપરીત થઈ જાય છે, સત્સંગ કરવા ન દે ને ચોરાશીમાં ભમાવે છે, એટલે તેનો સંગ ક્યારેય ન કરવો, પરમાત્મા પર બુદ્ધિ લક્ષિત ન થાય એટલો કુસંગ કહેવાય છે. શ્રીહરિ ધર્મપુરના રાણી કુશળ કુંવરબાની ભક્તિ વખાણતા ગઢપુરના ભક્તજનોને કહે, રાણી અમારા દર્શન કરતા નેત્રમાં મટકું મારતા નહીં અને અંગો અંગ નીરખીને અંતરમાં ઉતારતા, દેવહૂતિ માતા જેવી તેમની વૃત્તિ હતી, તેમની રાજ્ય આપવાની ઈચ્છા જોઈને અમે ત્યાંથી વહેલા ચાલી નીકળ્યા, અમે તો એક ઘડી ભગવાનનું ધ્યાન કરીએ તે બરાબર ત્રિલોકીના રાજ્યને પણ માનતા નથી, મૂર્તિના સુખ કરતા વચનના સુખને અધિક માનીએ છીએ, દૈહિક સુખ સમાન બીજું દુઃખ નથી, ભગવાનની મરજીમાં ધામથી પણ અધિક સુખ માને તે સમાન કોઈ ભક્ત નથી, મુક્ત સિદ્ધ પ્રેમી કે અક્ષર નથી, મરજીમાં સુખ માનનારને કાંઈ દુઃખ રહેતું નથી, શૂળીએ ચઢવું અને પૂજા પામવી એ બધું ભગવાનની મરજીથી થતું જાણી બંનેમાં આનંદ પામે છે, એવાથી ભગવાન પળ માત્ર દૂર થતા નથી, સુખ અને સાધન માત્ર ભગવાનની મરજી મુજબ વર્તવામાં આવી જાય છે, ગ્રંથ માત્રનું રહસ્ય પણ આવી જાય છે. મરજીમાં ન ચાલે તે બધા ગ્રંથો ભણે કે તીર્થ વ્રતાદિક સાધન કરે કે બ્રહ્માંડની રચના કરે, પણ ભગવાનના શત્રુ છે. મરજી જાણે તેણે જ સત્સંગ કર્યો છે, બીજાનો ન કર્યા બરાબર છે. મરજી ન સમજતા જય વિજય વૈકુંઠમાંથી પડ્યા. ભગવાનની સેવા કંઈ કામ લાગી નહીં, માટે સત્સંગ કરી ભગવાનની મરજીનું ધ્યાન રાખવું. બોટાદમાં આરતી સ્તુતિ સંત કરી રહ્યા પછી શ્રીહરિએ કહ્યું, અમે સંતના દર્શનનો પરમ લાભ માન્યો છે, તે લાભ લેવા તો અમે વર્ષમાં બે વાર ઉત્સવ સમૈયા કરીએ છીએ, ને હરિભક્તોને તેડાવીને કથા વાર્તા કરી ચેતાવીએ છીએ. અતિ અંધારી રાતે દીવા વગરના ઘર કેવા લાગે, તેમ સમૈયા વિનાના અંતર અંધકારમય થઈ જાય. ભગવાનના સાધુ અને હરિજનો પ્રિય લાગે નહીં એટલો કુસંગ જાણવો, અને એ તેને માથે વિઘ્ન છે. સમૈયામાં સંત સમાગમ થાય, હરિજનોમાં એક મન થાય, સત્સંગનું પોષણ થાય, સમાગમ રૂપી ફળ લેવા ઈચ્છા હોય અને કોઈ આડે આવી વિઘ્ન કરે તો શત્રુ જાણી તેનો ત્યાગ કરવો. શત્રુ જ્યાં સુધી મિત્ર મનાય છે ત્યાં સુધી વિઘ્ન રહેવાના. સમૈયાનો કેફ એક વર્ષ સુધી રહે છે, બીજે વર્ષે ન આવે તો તે ઘટવા લાગે છે. આ વાત નક્કી આમ જ છે, પ્રત્યક્ષ દેખીને કહીએ છીએ. વડતાલમાં શ્રીહરિ આરતી નારાયણ ધૂનમાં તાળી પાડી ચિત્ત પરોવી દેતા અને વચ્ચે ક્યારેય વાત કરતા નહીં. બીજો કોઈ વાત કરે તેને શ્રીહરિ ઠપકો દેતા અને કહેતા કે ભગવાનનું નામ સ્મરણ, ભજન, ધ્યાન, કથા કીર્તન અને વાતમાં જે અનાદર રાખે છે તેનો અનાદર અંતર્યામી ભગવાન પણ એટલો જ રાખે છે અને કોપ કરે છે. ગઢપુરમાં શ્રીહરિ વહેલી સવારે ઉઠીને નારાયણ ધૂન કરીને પલંગમાં બેઠા, સામે સંતો બેઠા. સંતોને કહ્યું કે સૌ પોતપોતાના અંગ કહો. પહેલા અમે અમારું અંગ કહીએ છીએ. અમે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અત્યંત નિર્દંભપણે રાખીએ છીએ. પોતાને આત્મ સ્વરૂપ માની ભગવાનમાં અત્યંત સ્નેહ રાખીએ છીએ. ભગવાન સદા સાકાર મૂર્તિમાન છે એવી અમારે દ્રઢ મતિ છે. સાકાર વિના ભક્તિ સંભવે નહીં. ભક્તિ વિના જ્ઞાન વૈરાગ્ય ધર્મનું કાંઈ ફળ નથી. એ ચાર ગુણ હોય ત્યાં ભગવાનનો નિવાસ છે, ને ત્યાં જ મોક્ષ છે. એવો જેને નિશ્ચય હોય તેને પરિપક્વ અંગ કહેવાય. સ્થિતિ અને અંગ બેઉ એક વસ્તુ છે. ગઢપુરમાં શ્રીહરિ કહે, અમે સંતો માટે મંદિર માટે જેટલું કરીએ તે તલભાર પણ કઠણ મનાતું નથી. અન્ન ને જળ જેમ મનુષ્યનું જીવન છે તેમ ભગવાન સંબંધી કથા કીર્તન પણ ભક્તનું જીવન છે. કથા કીર્તન ને સત્સંગની સેવામાં જેટલો ભાવ છે તેટલો જ સત્સંગ સાચો છે.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
તારીખ 17/3/79. અનુસંધાન લાલાભાઈ અને અર્જુનભાઈ, ભોળપણ વિશે આશીષ પરમ પૂજ્ય સ્વામીશ્રી.
સજી મહારાજ પોતાના સંકલ્પ એક સેકન્ડના લાખમા ભાગમાં હજારોને પવિત્ર બનાવી શકે, બહુ મહિમાનો પરંપરા વાક્ય લખેલું છે. એ વાક્ય આપણે જીવવું છે. જો પ્રભુ બીજાને પોતાના સંકલ્પના એક સેકન્ડના લાખમા ભાગમાં આટલા પવિત્ર બનાવી શકતા હોય તો મને કોઈનો જોવાનો અધિકાર રહેતો નથી. વ્યવહારી વાત થઈ ગઈ, સમજો. કે આજે હું કોઈની ક્રિયા જોઉં છું, સાથે જોઉં છું, મારું કોઈ માન છે એટલે મારામાં માન ન હોય તો હું ક્રિયા ના જોઉં. અથવા બીજી બાજુ કદાચ માનના છોકરે છોકરા હોય, માનો કે અને પ્રભુને એવા માને હોય કે ગમે તે માન એને એક સેકન્ડમાં ગમે ત્યારે નિર્વાસની ગણાઈ દેશે, એ મહારાજની શક્તિ છે, તો મારે વચ્ચે માથા ઉપરવાની જરૂર નથી, એ બી પાછું હોય જાય. લાલાભાઈ ને અર્જુનભાઈ સદૈ બહુ ભોળા હતા. બે ત્રણ પ્રસંગની વાત કરું. ભોળી પ્રકૃતિ, ભોળી પ્રકૃતિનો શું અર્થ? કે એટલું કરે, આગળ કેમ વર્તવું, બીજાની જોડે કેમ વર્તવું, એ એને ખ્યાલ ના, એ બહુ વ્યવહારિક વાત છે. તો આવી કોઈક ભોળી પ્રકૃતિ છે કે જેનું ઇવોલ્યુશન, આવી કોઈક ભોળી પ્રકૃતિ છે એનું રમતા હસતા ખાતા પીતા ઇવોલ્યુશન કરી નાખવું છે, સમજી લે થવાનું છે. એવી કોઈક ડાભણવાળી પ્રકૃતિ છે કે જેનું ઇવોલ્યુશન અત્યાર સુધી શક્ય નથી. તો એવી ભોળી અને ડાભણવાળી પ્રકૃતિનું ઇવોલ્યુશન બહુ થોડા સમયમાં આપણે કરવું છે, એ અંગેનો હવે શું કરવું એમ. જયારે લાલાબેન અર્જનબેન નો પ્રસંગ સ્વામીના વડે મેં સમજ્યો એટલે મેં નિર્ણય લઈ લીધો કે મને કોઈનું જોવાનો શું અધિકાર છે. બાપા તો એક સેકન્ડમાં ગમે ત્યાં નિષ્કામ કરે છે, એકદમ નિર્માણી બને છે, કોઈ પ્રભુની મૂર્તિ રમતા હસ્તા આપી દે તો મને જોવાનો ક્યાં અધિકાર છે. આ પ્રસંગ એટલા માટે કહું છું કે ભલે આપણો બે દાણા બરકત નથી, કોઈ વિચારને પામવું નથી, વિચાર કરવો નથી, શું થશે ક્યારે થશે એ વિચાર નથી પામવું. લાલાભાઈ એટલા બધા ભોળા હતા કે બહુ ભોળા, પોતાના ખેતરમાં કઈ પાક્યું હોય એવો કોઈ બિનસત્સંગી સમાજની કોઈ વ્યક્તિ આવીને કે આ મારે જોઈએ છે તો પોતા મારે કાંઈ ના રાખે, બધું આપી દે, એ પ્રભુનો કાયદો નથી. ગુનાતીતનો કાયદો કેવો છે કે ભાઈ નિષ્ઠાવાળાને અર્થે ખપો, સદભાવવાળાને તો નહીં જ, સમજી લો આ એક વ્યવહાર શીખવાડવો પડશે. સદભાવવાળાને એનો નિયંત્રિત કોઈ જુદો હશે, એ માનતા છે કે સ્વામી બહુ સારા છે એટલે એનો કોઈ કોન્ટ્રોલર બદલાઈ જાય એવું નથી. એ કાળનો બી હોય, કર્મનો બી હોય, માયાનો હોય, કોઈ શક્તિનો હોય, કોઈ દેવનો બી હોય, એટલે લાખો માણસ સદભાવવાળા છે એને અર્થે તો કશું આપણાથી કેવી રીતે. અને આ વળી પ્રભુનું થયું, મારી મિલકત મારો દેહ બધું પ્રભુનું થયું એટલે હું કેવી રીતે કંઈક આપી શકું તો નિષ્ઠાવાળો હોય તો એને અર્થે મારે કંઈક થોડો ભોગ આપી દેવો જોઈએ. આત્મબુદ્ધિ પ્રીતિવાળા માટે ટોટલ આપી દેવો જોઈએ, એમાં બે બંધ નથી. આજે શાંતિ બી કદાચ કોઈ તકલીફમાં આવી ગયા તો આપણી ફરજ છે કે બધાને ભેગા મળીને લીટ આપી દીધી, દરેક હારા ભાઈ છે એમ કોઈ તકલીફમાં આવી ગયા તો આપણી ફરજ છે એક સેકન્ડ આપણે બધાને લીટ આપી દેવી, બહુ વ્યવહારિક વાત છે. પણ એવા તો બહુ ઓછા હોય ને, આગ્રહના ભેડે ઘણા એવા તેવા જ હોય.
આત્મીય યુવા મહોત્સવની જય જય જય.